તારીખ 5/9/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 106.
પ્રકરણ ચાલે છે સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાનો. 472 પત્રાંકમાં શ્રીમદજીએ સુધારસનો જે વિષય લીધો છે એ સ્વરૂપ નિશ્ચયનું ઉપનામ છે. સ્વરૂપ નિશ્ચયનો મહિમા દર્શાવવા માટે એને સુધારસ એવું નામ આપ્યું છે. સમ્યક દર્શનનું નિશ્ચય કારણ છે કે જેના વિના સમ્યક દર્શન થતું નથી. અથવા સમ્યક દર્શનને યોગ્ય પુરુષાર્થ, સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવી માત્રામાં જે પુરુષાર્થ ઉત્પન્ન થાય, ભાવનાથી આગળ વધીને એનું કારણ આ સ્વરૂપ નિશ્ચય છે. નીચેના પેરેગ્રાફથી લઈએ. વળી આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકા લંબાય છે. શું કહેવું છે કે જે મુમુક્ષુ છે, આત્માર્થી છે, આત્મહિત કરવાની ભાવનામાં જે સારી રીતે આવી ગયો છે એને આત્મહિત સ્વરૂપના આશ્રય થશે એવો ખ્યાલ પણ આવ્યો છે, પણ સ્વરૂપ કેવું છે અનાદિથી ખબર નથી. તેથી સ્વરૂપ જાણવું જોઈએ. જેનાથી પોતે અજાણ રહ્યો છે અનંતકાળથી, એવા સ્વરૂપને જાણવું જોઈએ, અવશ્ય જાણવું જોઈએ એવું જેને લાગ્યું છે. અને તેથી કરીને એ વિષયમાં જિજ્ઞાસા જેની લંબાય છે. જ્યાં સુધી સ્વરૂપ નિશ્ચય નથી થતો, સ્વરૂપની ઓળખાણ નથી થતી, ત્યાં સુધી એની જિજ્ઞાસા લંબાય છે. અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. હવે આ જે જિજ્ઞાસા છે એને ઉપમા આપવી હોય તો તૃષાને આપી શકાય. કે જેમ કોઈ પાણીની તૃષા લાગે છે ત્યારે જેમ જેમ પાણી ન મળતા તૃષા લંબાય છે તેમ તેમ એ તૃષા વધારે ને વધારે જોર કરતી જાય છે. એ તૃષાની માત્રા જે વધતી જાય છે એમાં એક પરિસ્થિતિ એ આવે છે કે હવે પાણી વગર જીવન ચાલશે એ નહીં, જીવી નહીં શકાય, નહીં ચાલે. પાણી આપવાને બદલે કોઈ સોનાનો ટુકડો આપે તો પાણી નહીં મળે, આપવાનું જોઈએ તો લઈ લ્યો. જેમ પેટ્રોલ નીકળે છે ત્યાં એ પરિસ્થિતિ છે, સોનું છે પાણી નથી ત્યાં. ત્યાં સોનું ઘણું ભેગું થઈ ગયું છે અરબો પાસે, કોઈને તરસ લાગી હોય કે ભાઈ પાણી નથી, હવે આ સોનું ખોબો ભરીને લઈ લે તો ઘા કરે, બીજું કાંઈ ન કરે. કેમ કે એ સોનાથી જીવન નહીં ટકે, પાણી જ જોશે. એવી આ જિજ્ઞાસાની પરિસ્થિતિ છે કે એ પરિસ્થિતિમાં એકવાર એવું બને છે કે હવે સ્વરૂપનો નિર્ણય નહીં થાય તો નહીં ચાલે મારે, એવું દર્શન પરિસર ઉત્પન્ન થાય છે, અજ્ઞાન પરિસર ઉત્પન્ન થાય છે. અને એ પરિસર ધીરજથી વેદતા સ્વરૂપ નિર્ણય થાય છે. અધીરજથી વેદવા જાય તો ઉથલી પડે છે. પણ જે આત્માર્થી છે એ એટલી ધીરજમાં રહે છે અને એની જિજ્ઞાસા છે એ નિર્ણયને લઈ આવે છે. જિજ્ઞાસા તીવ્ર થતા અંદરની પરિસ્થિતિ પરિણામને વિચારીએ તો દર્શનનો ગળતો જાય છે. જે દર્શન પરિસરમાં એકદમ મૂંઝવણ થઈ આવે છે અથવા અત્યંત ખેદ થઈ આવે છે, સ્વરૂપ નથી મળતું એટલે કોઈને રડવું પણ આવે છે, એની અંદર દર્શન મોહ સાવ ગળી જાય છે. અને અસરળતા એકદમ ઘટી જાય છે, સરળતા ઘણી વધી જાય છે. આ એક જ્ઞાનની અંદર જે મળના પરિણામ છે, જે જ્ઞાનને પોતાનું સ્વરૂપ નિર્ણય કરવામાં મૂંઝાવી રાખે છે એ મળના પરિણામ છે, ગુંગળાવે છે એ આ મળના પરિણામ છે. એ મળ ધોવાય છે આ જિજ્ઞાસાના કાળમાં અને દર્શન પરિસરના કાળમાં. કષાય રસ અત્યંત મંદ પડે, દર્શન મોહનો રસ અત્યંત મંદ પડે, અસરળતા આદિ ઘટી જાય એકદમ. આ જે બે ત્રણ પ્રકૃતિ છે, ભાવની પ્રકૃતિ સામે તો દ્રવ્યકર્મમાં તો આપોઆપ જ ફેરફાર થઈ જાય છે, દ્રવ્યકર્મ કાંઈ દેખાતા નથી. પણ ભાવનો જે આ પ્રકાર છે એ જ્ઞાનને સ્વરૂપ નિર્ણય કરવાને સક્ષમ બનાવે છે, ક્ષમતાવાળું બનાવે છે અથવા યોગ્યતાવાળું બનાવે છે અથવા એટલું નિર્મળ બનાવે છે. એ ભૂમિકાનું, મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા, સ્વરૂપ નિર્ણય કરી શકે એવી નિર્મળતા આ જિજ્ઞાસાને લઈને આવે છે. અપૂર્વ જિજ્ઞાસા જેને કહે છે, એવી જિજ્ઞાસા કોઈ કાળમાં સ્વરૂપ પ્રાપ્તિ માટે, સ્વરૂપની શોધ માટે જીવને થઈ નથી. એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન નિર્મળ થાય છે, જે પોતાના સ્વરૂપને, સ્વભાવ સ્વરૂપને ઓળખી લે છે અથવા એની હૈયાતીનો પત્તો મેળવી લે છે. એને અસ્તિત્વ ગ્રહણ કહો શ્રીમદજીની ભાષામાં અથવા સ્વરૂપની ઓળખાણ કહો બહુ સાદી ભાષામાં. એ અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. મારે નહીં ચાલે, હવે મારા સ્વરૂપ વગર મારે નહીં ચાલે, ક્યાંય ચિત્ત ચોટે ને એ જ ગોઈતા કરતો હોય, એમાં સ્વરૂપ ક્યાં, સ્વરૂપ કેવી રીતે જડે, કેવી રીતે મળે, એક જ લક્ષ્ય રહ્યા કરે. શોધનું અંતર ખોજ જેને કહે છે. એક વાત રાજકોટમાં સ્વાધ્યાય કરવાનો પ્રસંગ બન્યો ત્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો વાંચતા વાંચતા, કેમ કે ત્યાં બુદ્ધિજીવી લોકો ઘણા આવે. તે દિવસે મોટી સભા થતી હતી, ત્યારે જેટલો જે સંખ્યા ત્યાં ઘટી છે ત્યાં થોડો ઉટાવ્યો છે. તે એ દિવસોમાં સંખ્યા ઘણી થતી, હોલ ભરાઈ જાય. આપણે બુદ્ધિજીવી લોકો છીએ, આપણા પ્રયોજનને સારી રીતે આપણે સમજીએ છીએ, ગમે એવી આંટી ખૂંટી હોય તો ઉકેલ લાવીએ છીએ. જ્યાં આપણને પ્રયોજન પડ્યું હોય કે આનો કાંઈક રસ્તો કાઢવો જ જોઈએ, એવી આપણી સારી એવી બુદ્ધિ લોકો ગણે, આપણને ખ્યાલ આવે કે બુદ્ધિ સારું કામ કરે છે, ઠીક ઠીક કામ કરે છે. હવે આત્મ સ્વરૂપનો વિષય તો ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યો છે. શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ, એના ગુણથી એટલે સ્વભાવથી ઘણી વાતો કરે છે ગુરુદેવ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ઘણી વાતો આવે છે. કહેનાર પુરુષ ઉત્કૃષ્ટ છે આ કાળમાં, આવા પુરુષ મળે નહીં. વળી પોતે જ્યારે આત્મસ્વરૂપની વાત કરે છે ત્યારે વિશેષતા એ છે, આ બધી વર્ણન કર્યું મેં, કે ખૂબ એમને રસ આવે છે સ્વરૂપમાં. પોતે સ્વરૂપ રસમાં વિભોર થઈ જાય છે ઘણી વાર કહેતા કહેતા, એમ સ્વરૂપને દર્શાવતા આટલી બધી અભિવ્યક્તિ આવે અને સામે આપણે બુદ્ધિના ખા બેઠા છીએ. બુદ્ધિના બારદાન છે એમ ના કહેવાય, બુદ્ધિના ખા બેઠા છીએ આપણે, કે ભલભલાને આંટી મારવી હોય તો વાંધો ન આવે. કેમ સ્વરૂપ નિશ્ચય નથી થતો? આ એક મારો પ્રશ્ન છે, વિચારજો. કીધી આટલો ખુલાસો નહોતો કર્યો, પુસ્તક લખ્યું છે એટલો ખુલાસો કીધી નહીં. આ તો લખવા બેસીએ ત્યારે તો એક વિષય ઉપર ઉપયોગ વધારે કેન્દ્રિત થાય અને ઘણી વાતો લક્ષમાં આવે, વિચારમાં આવે ને લખાઈ જાય. બોલવામાં એટલો સમય નથી મળતો. જે વિષય ઉપર બોલીએ અને જે વિષય ઉપર લખીએ એમાં ફેર એટલો છે કે બોલવામાં એટલો વિચારવાનો સમય નથી રહેતો. જે એક પછી એક ફ્લોમાં વિચારો આવ્યા કરે એ પ્રમાણે અને ભાષાનો યોગ હોય એ પ્રમાણે વ્યક્ત થઈ જાય, જ્યારે લખવાની અંદર ઘણો સમય મળે છે. અને એ લખતા હોય તો એ જ વિષય ઉપર પાછું મંથન ચિંતન ચાલ્યા કરતું હોય તો બીજે દિવસે આગલે દિવસનું લખેલું હોય તો પાછું એમાં ઉમેરો કરી શકાય છે. બોલવામાં એ સમય નથી મળતો. એ વખતે બહુ ખુલાસો નહોતો કર્યો. એટલું જરૂર કહ્યું કે બુદ્ધિ હોવા છતાં, બુદ્ધિની નિર્મળતા હોવી, જ્ઞાન ક્ષોપસમ વાળું હોવા છતાં એમાં નિર્મળતા હોવી એક બીજી વાત છે, અને ઉઘાડ બહિર્લક્ષી હોવો એક બીજી વાત છે. આ વિષય જ્ઞાનની નિર્મળતાને આધારે આ વિષયમાં પ્રવેશ થાય છે, ગ્રહણ થાય છે. બહિર્લક્ષી ઉઘાડ બુદ્ધિ ગમે એટલી હોય આમાં કામ નહીં આવે, કેમ કે મળ સાથે છે, મલિન છે. દ્રષ્ટાંત પણ આપ્યું હતું કે ચૈતન્ય તો દર્પણ છે, જ્ઞાન તો એક દર્પણ છે. જે ચીજ સામે હોય એનું પ્રતિબિંબ ઝીલે છે, ફોટો પડે એવી રીતે. તો પોતાના સ્વભાવનું પ્રતિબિંબ કેમ નથી ઉઠતું? જ્યારે આ સફેદ છે ને આ કેસરી છે, આ કાળું છે, આ સફ એમ જ્યારે પ્રતિબિંબ ઉઠે છે તો પોતાના જ સ્વરૂપનું પ્રતિબિંબ કેમ જ્ઞાનમાં નથી આવતું? કેમ કે જ્ઞાનનું દર્પણ મલિન છે. એટલી વાત સ્પષ્ટ કરી હતી. અત્યારના જેટલા પડખા ખોલીએ છીએ એટલે તો તે દિવસે ઉઘાડે એટલો નહીં હોય કદાચ. અને આ તો લખતી વખતે તો ઘણી વાતો વિચારવાનો સમય મળે છે. ઘણા વર્ષ થઈ ગયા એ વાતને તો, પણ કહેવાનો મતલબ એ છે કે નિર્ણય આવે છે ક્યાંથી? આત્મ સ્વરૂપનો નિર્ણય જ્ઞાનમાં આવે છે ક્યાંથી? એની લિંક શું છે? કે સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા વિના સ્વરૂપ નિર્ણય આવે એની. પૂજ્ય બેનશ્રી એક દ્રષ્ટાંત આપ્યું છે આ સ્વરૂપ નિર્ણયના વિષય ઉપર. આમાં નથી તારવું એટલે કહું છું કે ઉનાળાનો વૈશાખ મહિનાનો ચૈત્ર વૈશાખ મહિનાનો ધોમ ધડકો ધકતો તડકો હોય, કેમ કે જિજ્ઞાસાની વાત છે ને એટલે, અને એવી તૃષા લાગી હોય કે પાણીનું એક ટીપું ક્યાંય મળે ને એના માટે તડપતો હોય કે જીવ જાશે નહીતર. શું એવી સ્થિતિમાં જ્યારે જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે સ્વરૂપ નિર્ણયનો અવકાશ થાય છે જ્ઞાનમાં. ત્યારે સ્વરૂપ નિર્ણયની પરિસ્થિતિ ઊભી થાય કે જીવ સ્વરૂપ નિર્ણય કરી શકશે. મને નંબર યાદ નથી બોલનો, પણ આ દ્રષ્ટાંત છે. બળબળતા ઉનાળામાં, બળબળતો ઉનાળાનો શબ્દ વાપર્યો છે, અને પાણીના એક બિંદુ માટે તડપતો હોય એવા માણસને પાણી મળે એની કેટલી આતુરતા હોય, એવી આતુરતા સ્વરૂપની ના નિશ્ચય માટે નહીં થાય ત્યારે સ્વરૂપ નિર્ણય થાય છે એવી વાત લીધી છે. કહેવાનો મતલબ એ છે કે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. જિજ્ઞાસા મંદ હોય સાધારણ હોય તો એ રીતે કાંઈ સ્વરૂપનો નિર્ણય થાય પરિસ્થિતિ જ્ઞાનમાં હોતી જ નથી. અને જ્યારે એ નિર્ણય આવે છે ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પૂરું થાય છે અથવા જિજ્ઞાસાનું સ્ટેજ પૂરું થાય છે કે જેના માટે જિજ્ઞાસા હતી જે ચીજને શોધતો હતો એ ચીજ જડી ગયા પછી જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા ત્યાં તૃપ્તિ થઈ ગઈ, જેમ તૃષાવાળાને પાણી મળી ગયું તૃપ્તિ થઈ ગઈ એને કે મને પાણી, હવે પાણીની તરસ નથી મને, એમ જિજ્ઞાસા પછી નથી રહેતી. અને જ્ઞાનમાં અવભાસિત થયેલ આત્મસ્વરૂપને અનન્ય રુચિપૂર્વક પુરુષાર્થની સ્ફૂર્ણા ચાલુ થાય છે. શું થાય છે કે જ્યારે આત્મસ્વરૂપનો અવભાસન આવે છે ત્યારે અનંત ગુણ નિધાન હોવાથી અને ગુણની રુચિ પહેલેથી જ હોવાથી ગુણ પ્રમોદ તો પહેલેથી જ હોય છે આત્માર્થીને, એટલે ગુણની રુચિ હોવાથી અને પોતાના જ સ્વરૂપમાં અનંત ગુણ ભરેલા હોવાથી આત્મસ્વરૂપની ગુણ નિધાનની અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે. અનન્ય રુચિ એટલે શું કે જેનાથી અન્યપણે રહી ન શકાય. અનન્યના બે અર્થ થાય છે, એક તો એના જેવું બીજું કોઈ નહીં, ન અન્ય, અન્ય એટલે બીજું કોઈ નહીં, એક અર્થ એનો એ થાય છે, એટલે સર્વથી ઉત્કૃષ્ટ. અને બીજું અનન્ય એટલે એનાથી અન્ય, અન્ય એટલે જુદું ન રહી શકે. રુચિનો આ સ્વભાવ છે કે રુચિ પોતાના વિષયથી જુદી રહી શકતી નથી. એવી ઉત્કૃષ્ટ રુચિને અનન્ય રુચિ કહેવામાં આવે છે. આ પતંગિયાનો દ્રષ્ટાંત છે રુચિ માટે, તો આપણે રુચિના આર્ટિકલમાં લીધો છે એમ તત્વાનુશીલનમાં. પતંગિયું વિચાર નથી કરતો કે દીવો બહુ રૂપાળો છે, હવે જાઉં કે ન જાઉં, મને બહુ ગમે છે, આજે જાઉં કે કાલે જાઉં કે ઘડીક પછી જાઉં, એ તો જોયું નથી દીવાને અને ઝપટ મારી નથી. પછી એને એ ખબર નથી રહેતી કે આ કોડિયાનો દીવાની ઝાળ ખુલ્લી છે, હું ઝપટ મારીશ તો મારી પાંખ હળગી જશે, હું પોતે સ્વાહા થઈ જઈશ. એટલો વિચાર સુદ્ધા પતંગિયાને નથી રહેતો. એ તો દીવો જોવે એટલી વાર લાગે, કેમ કે એને એની અનન્ય રુચિ હોય છે. મૂળ તો રૂપથી બંધાયેલી પ્રકૃતિ છે એને, રૂપ જોવામાં તીવ્રતા થઈ ગઈ, એટલે ચક્ષુ ઇન્દ્રિયના વિષયની અંદર એટલી બધી રુચિથી એ ગતિમાં જાય છે, અધોગતિ છે આમ તો. શું? કારણ કે એને ચાર ઇન્દ્રિય છે, પાંચમી ઇન્દ્રિય નથી અને કાન નથી, ચક્ષુ સુધી છે, સીધી ઝપટ મારે. એવી રુચિ સ્વરૂપના નિર્ણયથી અથવા સ્વરૂપના અવભાષણથી ઉત્પન્ન થાય છે એમ લેવું છે. અને રુચિ અનુયાયી વિર્ય, જેવી રુચિ ઉત્પન્ન થઈ કે ચૈતન્ય વિર્યની સ્ફૂર્ણા સાથે સાથે જાગૃત થઈ, અહીંથી આ બધી અપૂર્વતા છે. નિર્ણય થવો તે જ્ઞાનમાં અપૂર્વતા છે, રુચિ થવી તે શ્રદ્ધા ગુણમાં થયેલા ફેરફારની અપૂર્વતા છે, હજી મિથ્યા છે પણ ફેરફાર બહુ મોટો છે. ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણાથી તે પુરુષાર્થ ગુણની પ્રગઢતામાં અપૂર્વતા છે અને સ્વરૂપ સન્મુખતાથી એ દિશાની અપૂર્વતા છે, અંતર્મુખતાની અપૂર્વતા છે. આ બધી અપૂર્વતાઓ અહીંથી શરૂ થઈ ગઈ એટલે શ્રીમદજીએ એને સુધારસ નામ આપ્યું છે કે આ તો એક સુધારસ છે. सुधा रस कहो के अमृत रस कहो। ये बात लीधी छे गुरुदेव श्री। हम अपन अपने आगळ जता एनो उदाहरण आप्युं छे। निर्णयमां जिज्ञासा केवी होय 54 पाने लियो। सिंह चारे कोर फरता होय ने जेम ऊंघ न आवे, हथियारबंद पुलिस पोताने मारवा फरतो होय ने जेम ऊंघ न आवे, तेम तत्व निर्णय एटले स्वतत्वनो स्वरूपनो निर्णय न करे त्यां सुधी एने सुखेथी ऊंघ न आवे, ऊंघ उड़ी जाए, परमागम सार नो 90 नंबर नो आवचनामृत छे। बरोबर ना 190 छे, 90 नथी पण आ 190 छे, मिसप्रिंट लागे छे, 190 होवो जोईए। સુધરાવેલું છે ને, ઠીક છે, અમારે પરત માં સુધારેલું નતું। પછી 210 નંબરનું વચનામૃત છે, એ ક્યાંક આમાં ઉદાહરણ તો કેટલું હોવું જોઈએ, એ ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા માટેનું છે, 210 નંબરનું છે, કે જ્યારે લક્ષ્મણ આવે છે ત્યારે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે, એ 210 નંબરનું છે। એટલા શબ્દ વાપર્યા છે ગુરુદેવે, શ્રદ્ધામાં પણ આવે છે એટલે વિશ્વાસમાં આવે છે, સ્પષ્ટ અનુભવ આંશે પ્રતીતિ, લક્ષ્મણ એટલે જ્ઞાનમાં આવે છે, આ રુચિમાં આવે છે, ત્યારે આગળ શું કહે છે, સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ઉત્પન્ન થાય, આ દિશા ફેર થયો, સ્વભાવ સન્મુખનું વીર્ય થયો। અત્યાર સુધી પુરુષાર્થ તો હતો પણ બહારની બાજુ હતો, કેમ કે વીર્ય ગુણ તો પરિણામે જ છે બધાને, સંગની પંચેન્દ્રિયને એની માત્રામાં પરિણમે છે, પણ પરસન્મુખમાં જાય છે પુરુષાર્થ, આ સ્વભાવ સન્મુખમાં જાય છે ચૈતન્યની સ્ફૂર્ણા। સ્ફૂર્ણા એટલે આપણે એમ નથી કહેતા, કોઈ વાત સ્ફૂરે ત્યારે કહો ભાર્યો ભાઈ આ એક એવી વાત સ્ફૂરી છે કે આપણું કામ થઈ જશે, હવે કોઈ મૂંઝવણ ઊભી થઈ હોય અને બધા વિચારે ચડી જાય કે આમાં કાંઈ રસ્તો નીકળતો નથી, શું કરશું શું કરશું શું કરશું, એમાંથી કોઈને કાંઈક લાઈટ થઈ જાય, એ જ્ઞાનની સ્ફૂર્ણા છે ત્યાં, કે ભાઈ મને આ વાત એક એવી સૂજે છે ને કે આ બધી મૂંઝવણ એક થડાકે ખલાસ થઈ જાય એવું છે, તો એ જ્ઞાનની સ્ફૂર્ણા છે। એમ ઉછળીને એકદમ બહાર આવે, અચિંતું ઉછળીને બહાર આવે ત્યારે એને સ્ફૂર્ણા થઈ એમ કહેવામાં આવે છે, આ વીર્યની સ્ફૂર્ણા છે, એકદમ પુરુષાર્થ ઉછાળો ખાઈને ઉત્પન્ન થાય છે, જે વીર્યનું પરિણમન એક આમ સામાન્ય ચાલી રહ્યું છે એમાં વિશેષતા આવે છે, એકદમ ઉછાળો ખાય છે। એનું કારણ શું છે, એક બીજું દ્રષ્ટાંત લઈએ તો, કે કોઈ એક માણસ આ જન્મ દરિદ્ર છે, એટલો બધો દરિદ્ર છે કે પહેરવા પૂરતા કપડાં નથી અને ખાવા માટે બટકું રોટલા માટે પણ યાચના કરવી પડે છે, એટલી બધી દીનતા કરવી પડે છે કે કોઈ બટકું રોટલો આપે તો પેટનો ખાડો જ કોઈ દી ભરાતો નથી, પૂરું પૂરું જમવા જ મળતું ન હોય, બટકું મળે વળી ન મળે, વળી થોડું મળે વળી ન મળે, પેટ ભરીને જમે નહીં, એમ જે જિંદગી કાઢતો હોય એને એના જ ખોડા નીચેથી નિધાન નીકળે, ઓનાના ચરુમાં રત્નો ભરેલા ચરુ જોવામાં આવે એની દશા શું થાય, દરિદ્રતા એક ફટકે જાય, હજી એમને એમ ચીંથરે હાલ હોય, હજી ખાવાનું ન મળ્યું હોય, ભૂખ જે એમને એમ લાગેલી જ ઊભી હોય, પણ એને એમ ખબર પડે કે આ ઠેસ વાગીને પાણો ફળિયામાંથી છૂટો પડી ગયો, ઉખડી ગયો, અને અવાજ શેનો આવ્યો, આ દેખાય છે, હું ચમકે છે, હું ખોદતો જાય એમ જોયું, ઓહો આ તો જો સોનાના ચોરુમાં એમ કોઈ રત્નો ભરેલા છે, હીરા માણેક મોતી બધા ભરેલા છે, એને એની દશા શું થાય? એટલી દરિદ્રતામાંથી એકદમ શ્રીમંતાઈમાં આવે ત્યારે એના જે પરિણમનમાં જે ભવન ફરી જાય છે, માણસનું શું કહે છે કે આનું ભવન ફરી ગયું, કોઈ પાગલ થઈ જાય છે શું એમ, આની અંદર પણ એક એવો ઉછાળો આવે છે કે અનંતકાળથી આત્માના સુખ માટે આ જીવે જાવા નાખવામાં બાકી નથી રાખી, એટલા સાહસ કર્યા છે, મૃત્યુ થાય ત્યાં સુધીના સાહસ કર્યા છે, શું કોઈ રીતે જો સુખ મળતું હોય તો, એટલી તપશ્ચર્યાઓ આખરી કરી છે, એટલા જગતના સંસારના કાર્યોના જોખમ કર્યા છે, શું એટલા ભૂખ વીટા છે, તરસ વીઠી છે, તડકા વીઠા છે, ટાઢ વીઠી છે, શું સુખ મેળવવા માટે પ્રતિકૂળતાઓ ઘણી વેઠવા છતાં સુખનો છાંટો હાથમાં નથી આવ્યો, એને અનસુખનો દરિયો દેખાય છે, અંદર દેખાય છે, વિશ્વાસ તો આવે જ ને, હા દેખ જોઈને વિશ્વાસ આવે છે, વિશ્વાસ આવવામાં એક વાત છે કે ભાઈ ગુરુએ કીધું માટે મને વિશ્વાસ છે, ભગવાનના શાસ્ત્રમાં લખ્યું છે માટે વિશ્વાસ છે, એ વાત નથી,
અહીંયા
એમ વિશ્વાસ આવે છે, એને જોયું, અનંત સુખનો દરિયો જોયો, અનંત સુખના દરિયો હિલોવા નાખતો દરિયો જોયો છે, શું એનું ભવન ફરી જાય ને, એમ કેવું છે, એમાંથી આ ચૈતન્ય વીરની સ્ફૂર્ણા નો શબ્દ વાપરે છે ગુરુદેવ, પુરુષાર્થની સ્ફૂર્ણા ચાલુ થાય છે, આમ યથાર્થ પ્રકારે જિજ્ઞાસાના સ્તરથી આગળ વધવાને બદલે, આ તો અયથાર્થ નિર્ણયનો વિષય ચાલે છે, કારણ કે યથાર્થ નિર્ણયમાં તો હજી બધા એના આધાર સહિત બધી વાતો આવશે, જોઈને જિજ્ઞાસા પૂરી નથી થઈ, સાંભળી નથી છે, વાંચી નથી છે, સાંભળી નથી છે, એટલે એ જે નિર્ણય થઈ ગયો એ અયથાર્થ થયો, પ્રકરણ જ ચાલે છે, પ્રકરણ એ શરૂ થયું છે, પહેલેથી તમે નહોતા ને, એક વખત વંચાઈ ગયું તે દિવસે તમે નહોતા એટલે તમને ખ્યાલ નથી, પ્રકરણ એ ચાલે છે, સ્વરૂપ નિર્ણયના પ્રકરણમાં પહેલી વાત એ લીધી છે કે અયથાર્થ નિર્ણય થાય એવું બને છે, એ ન થાય એના માટે એનું સ્વરૂપ પહેલાં વિચાર્યું છે, પછી યથાર્થ નિર્ણય થવાનું સ્વરૂપ તો હજી હવે આવશે, કેવી રીતે થાય એ તો 56માં પાને છે, એ વિષય શરૂ થાય છે, યથાર્થ નિર્ણય કેવી રીતે થાય છે એની જે નિર્ણયની વિધિ છે એ 56માં પાને છે, શું આપણે તો હજી 50માં ચાલે છે, પણ એમાં પહેલાં એ વાત લીધી છે કે આ વિષયમાં એક નવી ભૂલ થાય છે, મોડું થાય એનો વાંધો નહીં, ભૂલ કે ભ્રાંતિ થવી ન જોઈએ, તો અહીંયા એ વાત ચાલી કે જિજ્ઞાસ અયથાર્થ નિર્ણયને લીધે આમ યથાર્થ પ્રકારની જિજ્ઞાસાના સ્તરથી અનન્ય રુચિના બીજા તબક્કામાં આવે, જિજ્ઞાસાનો સ્તર પૂરું થાય એટલે એ સ્ટેજ પૂરું થાય, સ્તર એટલે સ્ટેજ, અને સીધો અનન્ય રુચિના સ્ટેજમાં જીવ આવે, એના બદલે હવે અહીં તો પ્રકરણ તો ઓલું ચાલે છે, એના બદલે અયથાર્થ નિર્ણયને લીધે જો જિજ્ઞાસા વૃત્તિ બંધ થાય સાંભળીને કે વાંચીને, શું તો સ્વરૂપના વિષયમાં ઊંડાણમાં જવાની જ્ઞાનની સૂક્ષ્મતા થતી નથી, જ્ઞાન સ્થૂળ થઈ જાય છે. પહેલું તો અયથાર્થ નિર્ણય શું કામ કરે છે? એક તો રુચિ ઉત્પન્ન કરે, પુરુષાર્થની સ્તુતિ ચૈતન્ય વીર્યની સ્ફુરણા ઉત્પન્ન કરે, અને જ્ઞાનમાં પોતાનામાં સૂક્ષ્મતા આવવી જોઈએ સ્વભાવના ઊંડાણમાં જવા માટે, એના બદલે ઉલટાની સ્થૂળતા આવે. જિજ્ઞાસા જ એના જ્ઞાનને સૂક્ષ્મ કરે છે. જિજ્ઞાસા નિર્ણય લઈ આવે છે એનું શું કારણ? કે જ્ઞાનને સૂક્ષ્મ કરે છે જિજ્ઞાસા લંબાઈને. કેમ કે જેમ પ્રયોજન વધારે કિંમતી, એમ જ્ઞાનની સૂક્ષ્મતા વધારે. જેમ કે હીરાના વેપારીને નજર ઝીણી હોય એટલી બકાલા વેચનારને ન હોય નજર ઝીણી. એ તો સમજે બે ચાર રીંગણા હડેલા નીકળશે, નાખી દેશું. એ એટલી ઝીણી નજરથી ન લઈએ ટોપલો કે ભાઈ એક એક ચીજ જોઈ લ્યો, એક એક રીંગણું તપાસી લ્યો, આપણે પૈસા ખર્ચ્યા છે લઈ લ્યો ને ભાઈ, આપણે સમજી છીએ કે પાંચ નંગ ખરાબ નીકળવાના છે, નાખી દેવાના છે. હીરાવાળો એક હીરો તપાસ્યા વગર ન લ્યો. ત્યાં જે એસોટર બોલે મૂકી દે છે એના કારણ શું છે? બે હજાર પાંચ પાંચ હજાર રૂપિયા કે ભાઈ આટલું મોટું પડીકું આવ્યું છે, એક એક નંગ જોઈ લ્યો. જરાક ફેરવાળો એ બધા એના ક્લાસિફિકેશન કરીને જુદું પાડી દે, એને એક કે એક નંગ જોવાય, એક કે નંગ જોયા વગર ન લેવાય. કેમ કે ચીજ કિંમતી છે. એ ઝીણી નજર કેમ થાય છે? વસ્તુ કિંમતી છે એમ. આ આ સિદ્ધ પદ શોધે છે. આ એક એવી ચીજ છે કે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ એવો પોતે, એનો જો નિર્ણય થાય તો એ નિર્ણય કરવા માટે જે ઝીણી નજર જોઈએ. કેમ કે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ છે આ આત્માનો, જે સ્વભાવ છે એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવ છે, એના જેવું સૂક્ષ્મ કોઈ નથી. એટલે એને શોધવા માટે એટલી ઝીણી નજર ક્યારે થાય? કે એટલી જિજ્ઞાસા લંબાય ત્યારે, એટલું પ્રયોજનની કિંમત આવે ત્યારે, કે ચેન પડે નહીં. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ખાવામાંથી રસ ઉડી જાય, પીવામાંથી રસ ઉડી જાય, બોલવા એક સાથે જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં બંને પ્રકારની વિશેષતા, નિર્મળતાની અને સૂક્ષ્મતાની. ત્યારે અયથાર્થ નિર્ણયમાં શું થાય છે? કે ખોટી જેમ ભૂખ લાગે માણસને તો એ એક રોગ છે, એમ આ ખોટી તૃપ્તિ થઈ આ બીજો રોગ થયો. જઠરાગ્નિ બહુ તેજ થાય તો રોગ છે, અને જઠરાગ્નિ મંદ થઈ જાય, મંદ થાય તો એ રોગ છે, એમ આ ખોટી તૃપ્તિ થઈ ગઈ. કે મને ખબર છે કે આત્મા કેવો છે, કે આત્મા તો અનંત ગુણ સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે, અનંત સુખ સ્વરૂપ છે, અનંત જ્ઞાન સ્વરૂપ છે, અસંખ્ય પ્રદેશી છે, બધી ખબર છે. કેમ કે શાસ્ત્ર વાંચ્યું છે, ગુરુદેવે આપણને કહ્યું છે. એ જે જિજ્ઞાસા વૃત્તિ બંધ થઈ એના જ્ઞાનને સ્થૂળ કરશે, એની રુચિ એ વિષયની ઓછી થઈ જશે, એનો પુરુષાર્થ છે એ બિલકુલ આ દિશામાં ચાલશે, અને બીજી દિશામાં ચાલે તો એમાં કાંઈ નુકસાન સિવાય બીજું કાંઈ એનું ફળ નથી. જિજ્ઞાસા વાળાનું કામ વધારે સારું, કેમ કે ઓલો ઉઘાડતો બહિર્લક્ષી પણ હોય શકે છે. જ્ઞાનની જે તાકાત છે એ એક શક્તિ જ છે, જ્ઞાનની તાકાત જ છે. પણ એમાં બે ભેદ છે, એક સ્વલક્ષી અને એક પરલક્ષી. પરલક્ષી નુકસાન કરે છે. આજ વિષયમાં હોય તો જિજ્ઞાસા તો એ જિજ્ઞાસામાં ઉતરી જાય, સ્વલક્ષીમાં. બે જણા યત્ન કરતા હોય એમાં ઓલો સ્વલક્ષી જ્ઞાન વાળો લેવો છે કે પરલક્ષી જ્ઞાન વાળો લેવો છે? તો એ જિજ્ઞાસા મારી આવી જશે, એનાથી જિજ્ઞાસા જુદી નહીં રહે. કેમ કે પ્રયત્ન તો આ વસ્તુ ખોલવાનો છે ને,
તો જિજ્ઞાસા વાળો જ કામ કરશે, કેમ કે નિર્મળતા એને વધશે. માનો કે એક સ્વલક્ષી ઉઘાડ વાળો છે પણ એટલી જિજ્ઞાસા વાળો નથી, તો એને એટલી જિજ્ઞાસામાં આવે છૂટકો છે. જરૂરી ફેક્ટરી છે જિજ્ઞાસાનો, કેમ કે જ્ઞાનમાં તો શું છે, જ્ઞાનમાં શું છે તમને તો કે સંઘની પંચેન્દ્રિયના જ્ઞાનમાં અને સંઘની પંચેન્દ્રિય જીવના પુરુષાર્થમાં વીર્યમાં પોતાના પ્રયોજનભૂત વિષયને ગ્રહણ કરવાની પર્યાપ્ત માત્રામાં શક્તિ છે. એટલે એ ચીજ એને લાવવાની નથી. હા, રુચિ વધારે સાધક છે, રુચિ વધારે સાધક છે એમ જ છે. કેમ કે રુચિ ને પુરુષાર્થ સાથે સીધો સંબંધ છે. જોકે રુચિનું ઉત્પાદક જ્ઞાન છે, મૂળિયું તો આ જ્ઞાનમાં છે બધું. જ્ઞાનમાં અવભાષણ થયું એટલે રુચિ ઉત્પન્ન થઈ, સ્વરૂપ જ્ઞાનમાં ભાસતા રુચિ ઉત્પન્ન થઈ, રુચિ ઉત્પન્ન થઈ તો પુરુષાર્થ ઉત્પન્ન થયો એમ છે. આ તો વૈજ્ઞાનિક વાત છે, એકબીજા ગુણોનું વિજ્ઞાન આ રીતે સંકળાયેલું છે. જ્ઞાન રુચિ પુરુષાર્થનું વિજ્ઞાન આ રીતે સંકળાયેલું છે, એમ આડોળું ચાલે એવું નથી. શું કે આમનું આમ કરીએ તો એવું નથી ચાલે એવું, કેમ કે આ એક સાયન્સ છે. જેમ શેરો બનાવો એટલે ઘીમાં જ લોટને શેકવો પડે, એમાં પાણીમાં શેકે તો લોટ શેકાય જ નહીં, લોંડો જ થાય સીધો. દ્રષ્ટાંત છે આ તો, કે એક જેમ વિજ્ઞાન છે કે એની વિધિથી કામ થાય છે, એમ આમાં પણ એક વિજ્ઞાન છે કે એની વિધિથી કામ થાય છે, આડોળું નથી થઈ શકતું એમ કેમ છે. હા, એટલે તો કહું છું કે એનું મૂળિયું જ્ઞાનમાં છે, રુચિનું મૂળિયું જ્ઞાનમાં છે, પુરુષાર્થનું મૂળિયું જ્ઞાનમાં છે. પણ જ્ઞાન યથાર્થ ક્યારે, કે રુચિ જિજ્ઞાસા પુરુષાર્થ આદિ એના એના ફળ સ્વરૂપે આવે ત્યારે, નહીંતર એ જ્ઞાન મલિન છે, ક્ષતિવાળું છે, બહિર્લક્ષી છે, કાંઈ ને કાંઈ વિપર્યાસ ભજે છે એની અંદર જ્ઞાનમાં. જ્ઞાનની અંદર બે સાઈડ છે, એક સ્વલક્ષી એક પરલક્ષી. અને એમાં પણ સ્વલક્ષીમાં પણ જેટલી અધિકતા સ્વરૂપને આપવી જોઈએ એટલી અધિકતા ન અપાય, તો ક્યાંક બીજી અધિકતા એની હોય હોય ને હોય જ એવી પરિસ્થિતિ છે. એટલે જ્ઞાનમાં વિપર્યાસ ઉપજવાની સહજ પરિસ્થિતિ એટલા માટે છે કે અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, અને અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા કયા જ્ઞેયને એ અધિકતા આપી દેશે કે જેને લઈને ગોથું ખાશે જ્ઞાન, આ બહુ વિચારણીય પ્રશ્ન છે, વિચારવા માંગે એવો પ્રશ્ન છે. જ્ઞાનના ઉઘાડવાળાને ખાસ વિચારવા જેવો આ પ્રશ્ન છે. શું કેમ કે અનેક જ્ઞેયો જ્ઞાનમાં આવશે, શક્તિ છે એની ઘણી, ઘણું વાંચે, ઘણું જાણે, ઘણું સમજે, ઘણું વિચારી શકે, પણ ગોથું ખાવાનું ત્યાં જ અવકાશ છે. એટલે એ એક જોખમ છે નાના ઉઘાડવાળાને. નાનો ઉઘાડો ઓછો હોય તો એ શું કરે કે એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈ જાય, ભાઈ મારો તો ઉઘાડ નથી બીજી ચીજો સમજવા હું જાઉં, મારો તો મુદ્દાની વાત શું છે કે મારું સ્વરૂપ, તો કહેવાય એની પાછળ લાગી જાઉં. તો એ જ્ઞાનની બધી શક્તિ એક જ જગ્યાએ રોકશે, અને છે સંઘની પંચેન્દ્રિય એટલે એની માત્રા પૂરતી છે એની પાસે, ભલે એથી વધારાનો ઉઘાડ ન હોય. શું એવી રીતે વિચારવાનું છે. એટલે દરેકે પોતાની પરિસ્થિતિ જોઈને ચાલવું પડે છે અને સંભાળવું પડે છે પાછું, જો ન સંભાળે તો ગોથું ખાતા વાત ન લાગે આમાં તો, એવી લાઈન છે. હા, શું પણ એના કરતા વધારે લઈએ, આ કૂતરો છે સંઘની પંચેન્દ્રિય છે, એમાં એની ઘ્રાણેન્દ્રિયમાં એવી કોઈ શક્તિ છે એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ થયેલી, કે ગઈકાલે ચોરી થઈ હોય અને એને આજે લઈ આવો કે બે દિવસ પછી લઈ આવો, તો જે માણસ જે દિશામાં ભાગ્યો એ દિશામાં એને બધું હુંજવા માંડે છે. છે સંઘની પંચેન્દ્રિય, એના કરતા માણસ વધારે બુદ્ધિવાળો છે. શું છે કે એક ઇન્દ્રિયના વિષય ઉપર એ કોન્સન્ટ્રેટ થઈ ગયેલો છે, એનું જ્ઞાન છે ત્યાં કોન્સન્ટ્રેટ થયેલું છે. એટલે ત્યાં એને એનો એનો વિષય જે પ્રયોજનનો છે એને એ બરાબર ગ્રહણ કરે છે. માણસ શું કરી શકે? આ તો એક દ્રષ્ટાંત છે. એમ આની અંદર તમે કયા વિષય ઉપર એકાગ્ર થાવ છો કે જેને તમે અધિકતા આપો છો એને એના ઉપર તમે એકાગ્ર થાવ છો? અધિકતા શું કરવા આપે છે જીવ કોઈ પણ વિષયને? કે કાં સુખ છે ને કાં સુખાભાસ છે. કાં તો સુખ ખરેખર છે, જો આત્મા સામે છે તો ખરેખર એમાં સુખ છે, તો ત્યાં અધિકતા આવશે. અન્ય વિષયો છે જ્યાં સુખ નથી પણ સુખાભાસ અનાદિથી આ જીવને છે. એ આભાસ તો જ્ઞાનીઓ કે છે, એને તો સાચે જ સુખ લાગે છે અને એટલા માટે ત્યાં અધિકતા પાઈ જાય છે અને એકાગ્રતા થઈ જાય છે. પણ એનું માધ્યમ જ્ઞાન છે. જ્ઞાનમાં ભાષા વગેરે અધિકતા આવે ને, એટલે ગોથું ખવડાવે તો જ્ઞાન, આ બાજુ બાર બાજુ ગોથું ખવડાવે તો જ્ઞાન, એ જ ગુણાટ ખાઈને અંદર જાય તો પણ જ્ઞાન. પછી એમાંથી બધા એના મૂળિયામાંથી બધું ઉગે છે, રુચિ ઉગે છે, પુરુષાર્થ ઉગે છે, બધું ઉગે છે પછી. પણ મુખ્ય કારણ જ્ઞાનનું છે. એટલે એમ કહ્યું કે જ્ઞાનમ એકમ સાધનમ, જ્ઞાન એક જ સાધન છે. પણ કયું જ્ઞાન? કે સવળું થઈને કામ કરે તે, એ સવળાઈનું સાધન છે. અવળું થઈને કામ કરે તો તે અધોગતિનું સાધન જ્ઞાન જ છે, બીજું કોઈ નથી. ઓલા મગરમચ્છ કરતા તાંદુળિયા મચ્છની બુદ્ધિ વધારે હતી. સાતમી નારકી ગયો એને બુદ્ધિ વધારે લડાવી, ઓલા બુદ્ધિ ને લડાવી. ઓલો જે હિંસા કરે છે એ સાતમી નારકીએ નથી જતો, બુદ્ધિ લડાવે છે સાતમી નારકીએ જાય છે. જ્ઞાનનો ક્ષેપ સમૂહ કામ કરે છે, સીધી વાત છે. એટલે અહીંયા કહે છે કે અયથાર્થ નિર્ણયને લીધે જો જિજ્ઞાસા વૃત્તિ બંધ થાય તો સ્વરૂપના વિષયના ઊંડાણમાં જવાની પહોંચવાની જ્ઞાનની સૂક્ષ્મતા થતી નથી, સ્થૂળ થતું જાય છે અને મુમુક્ષુની ભૂમિકામાં એવા અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે કે જે પૂર્વ અવસ્થામાં ભાવના અને જિજ્ઞાસાને લઈને શરૂઆતની અંદર જે એની રુચિ અને જ્ઞાનની સૂક્ષ્મતા કામ કરતી હતી એ જ મુમુક્ષુની ઉત્તર અવસ્થાની અંદર એ પરિસ્થિતિ નથી જોવામાં આવતી. કારણ શું? કે પહેલા તો ઘણું સારું દેખાતું હતું, હવે ક્યાં સ્થૂળ થઈ ગયું ને આ બધી સ્થૂળ ભૂલો કરવા માંડ્યા. શું કારણ છે? કે એણે નિર્ણય અયથાર્થ કર્યો છે. બુદ્ધિ જ્ઞાન સ્થૂળ થયું સૂક્ષ્મ થવાને બદલે અને નુકસાન ચાલુ થઈ ગયું. અને સ્થૂળ નુકસાન થાય ત્યારે બીજાને ખબર પડે, કરે આને આવી ભૂલ કેમ કરી? ઘણું વાંચ્યું છે, ઘણું સાંભળ્યું છે અને આમ કેમ થવા માંડ્યું? આ એનું કારણ છે. એવા અનેક દ્રષ્ટાંતો મળે. પહેલા કરતા પાછળ સારું હોવાને બદલે ખરાબ હોય, પૂર્વ અવસ્થા કરતા ઉત્તર અવસ્થા સારી હોવી જોઈએ એને બદલે બગડેલી હોય, એવું જોવા મળે પ્રત્યક્ષ. એનું કારણ આ છે. વાંચ્યું, સાંભળ્યું, માની લીધું કે નિર્ણય થઈ ગયો, આત્મા આવો છે એની ખબર પડી ગઈ, જિજ્ઞાસા વૃત્તિ બંધ થઈ ગઈ. જિજ્ઞાસા વૃત્તિ બંધ થઈ અયથાર્થ પ્રકારે, રુચિ પછી તો ઉત્પન્ન થવાની, પુરુષાર્થ યથાર્થ પ્રકારે બંધ થાય તો રુચિને પુરુષાર્થ ચાલુ થઈ ગયા હોય. એટલે રુચિને પુરુષાર્થ બંધ થયા એટલે એના આત્મા તરફના વિકાસનો દરવાજો બંધ થઈ ગયો, તાળું લાગી ગયું અને ચાવી ખોવાઈ ગઈ. આવી મુશ્કેલી ઊભી થાય વિકાસ માટે. પછી ભલે થોડોક ઉઘાડ વધી જાય, થોડું વાંચે વધારે, સાંભળે વધારે, એટલે ગડબડા થાય. એવું છે કે વ્યક્તિગત બધી વાત થાય, સમષ્ટિગત કેવી રીતે બની શકે? આટલા બધા બેઠા એમાં બધાને જુદું જુદું કેવું એ કેવી રીતે સંભવી છે? મારે તમને આ વાત કરવી, એ વખતે ઓલાને કેવું તારા કાન બંધ રાખ, કાનના કોડી અને પાછા પાપણની જેમ કઈ ઢાંકણા નથી. શું એટલે સમષ્ટિગત તો એ સંભવિત જ નથી. જે કોઈ ઉપદેશ કરતાને કે વાંચન કરતાને સ્વાધ્યાય કરાવનારને સમષ્ટિગત વાત કરવી હોય ત્યારે એ વાત શક્ય નથી કે આને આ દેવું ને આને આ દેવું, આની આ યોગ્યતા છે માટે આને આ વાત ન કરવી શક્ય નથી, અને એની યોગ્યતા નથી ને આની યોગ્યતા છે માટે એની યોગ્યતા જોઈને આને ન કરવી એ શક્ય નથી. એ તો પાત્ર જોઈને ઊંચામાં ઊંચી વાત કરશે કે ઓલો તો આમ થઈ રખડવાનો છે, આને લાભ થાય છે તો એને તો લાભ થઈ જવા દો, એને તો ઊંચો આવવા દો, ઓલો તો આમ થોડો ફરે છે હજી, એ તો બહાર જ ફરે છે, બહાર ફરવાનો છે હજી, એનું હોનાર એવું છે, વધી જાય ઘટી જાય તો ભગવાન જાણે, પણ હવે જેને લાભ થવાનો છે એની સામે જોવાય. જો વરસાદ પડે ને આ પાણી હવે વધારે પડે છે તો થોડુંક નુકસાન થવાનું છે, એ હંમેશા કુદરતનો નિયમ છે. તમે 100% લાભ માનો એવું કોઈ દિવસ બને જ નહીં, એ કુદરતના ઘરની એ ચીજ જ નથી. આટલો બધો વરસાદ વરસશે તો સારામાં સારું વરસ થશે, જેમ પાણી વધારે પડશે વરસ સારામાં સારું થશે, પણ ક્યાંક નુકસાન થવાનું જ છે એમ સમજીને ઝાલવું પડે. તમે એમ કહો ક્યાંય ન થવું જોઈએ તો એ કુદરતના ઘરમાં નથી એ વાત. શું એમ જ્ઞાનીની અમૃત વર્ષા થાય? ભગવાન તીર્થંકર ઋષભદેવ સ્વામી દિવ્ય ધ્વની છૂટી સાતમી નારકે ચાલુ થઈ, એ પેલા જુગલિયા નક્ષત્ર હતા, અહીંયા કોઈ નાકીમાં જાય જ્યાં જતું નહોતું, નરક ગતિ જ ચાલુ નહોતી આ ભરત ક્ષેત્રમાં, પણ બંને એક સાથે ચાલુ થયા. એક બાજુ મોક્ષ ગતિ ચાલુ થઈ તો બીજી બાજુ નરક ગતિ ચાલુ થઈ. હવે ભગવાનને એમ કહેવાય કે આ વાણી બંધ કરી દો ને ભાઈ સાહેબ ઘણા નારકેમાં આવી આજે છે, એ ડાપણ નથી, એ ગેરડાપણ છે. કે ભાઈ મોક્ષે જાય છે કે નહીં એ નિમિત્ત પડે છે કે નહીં? ઓલા તો અમસાય રખડવામાં રખડવાની યોગ્યતા વાળા જ હતા, થઈ થઈને બીજું શું નુકસાન થવાનું હતું? પણ આનો નિવેડો આવી ગયો એ બહુ મોટી વાત છે. એક જીવ સિદ્ધપદનો ટાંકો બાંધે, આ તો ટાંકો બાંધવાની વાત છે, સિક્યોર કરવાની રિઝર્વેશનની વાત છે, દાસે ભવિષ્યમાં એની કિંમત કાંઈ કોઈ રીતે થઈ ન શકે, કોઈ રીતે ન થઈ શકે, એવી બહુ મોટી વાત છે. હા કયો કે એ ગુરુદેવ કહેતા હતા. ગુરુદેવને પહેલી વહેલી જયારે ખબર પડી જાતિ સ્મરણ જ્ઞાનની પૂજી બેનશ્રીની, ત્યારે એમણે પ્રતિબંધ મૂક્યો હતો કે આ વાત કોઈને કરવાની નથી. પછી એમ લાગ્યું હવે પચે એમ છે, પછી કરીશ. ના પાડતા હતા, કોઈને વાત નથી કરવાની, વાત બંધ રાખો, આ વાત જ બહાર નથી પાડવાની. શું પોતે તીર્થંકર થવાના છે એ વાત બહાર પાડવાની? બિલકુલ સખત ના પાડી હતી. શું પછી વધારે છેલ્લે છેલ્લે એમને એમ થઈ ગયું કે હવે ખુલ્લું મૂકી દો, લોકોને જે શ્રદ્ધા વિશેષતા થશે એ લાભનું કારણ થશે, એ સંસ્કાર શ્રદ્ધાના જે રહી જશે તો લંબાઈ જશે વાત. શું કે એક તીર્થંકર દ્રવ થઈ ગયું, આવા કળીકાળમાં પણ કોઈ એક તીર્થંકર દ્રવ અહીંયા આવી ગયું અને વાણી અસાધારણ છે એમાં તો કંઈ સવાલ નથી, વિષય ખુલ્લો છે અસાધારણ એમાં કોઈ સવાલ નથી. કોઈલા એક જીવો છે એને એકદમ શ્રદ્ધાનું કારણ થઈ જશે, ઓહો ખરેખર તીર્થંકર દ્રવ છે, બહુ મોટી વાત છે. એટલે પ્રતિબંધ મૂકે છે તો પણ સમજીને, ખુલ્લું મૂકે છે તો પણ સમજીને, એવી સંભવ છે ક્યાંક નુકસાન થાય તો એનો કોઈ એની ગણતરી નથી, લાભ બહુ મોટો થાય એની ગણતરી. ખોટું છે એટલે તો શું છે કે અહીંયા સીધા એના ચિહ્નો લીધા છે. આ પ્રકરણમાં મુખ્ય વાત શું કરી છે કે અયથાર્થ નિર્ણય થાય તો એનું લક્ષણ શું, યથાર્થ નિર્ણય થયો એનું લક્ષણ શું. એટલે એ વાત ને જેમ આપણે ગણિતની અંદર કહે છે ને કે ભાઈ તમે ટાળો મેળવીને તમારો જવાબ સાચો છે કે નહીં નક્કી કરી લ્યો, આ ટાળો મેળવવાની વાત છે આની અંદર ચોખ્ખે ચોખ્ખે કે ટાળો મેળવી લ્યો. એટલે પોતે એને મેળવી લેવું જોઈએ, તો પરિણામનો વિષય છે, મેળવવાનો તો વિષય છે. એટલે એને જે પુરુષાર્થ ઉપડવો જોઈએ એ નથી થતો, સીધી વાત છે. માયનું કે સિદ્ધ સમાન છું, હા માયનું કોણ ના પાડે, શાસ્ત્ર કે છે, ગુરુ કે છે, હું માનું છું. પણ એ તો એને સિદ્ધ પદ ને મૂળા ભાજી એમાં કઈ બે વચ્ચે એને ફેર નથી. ઓલો તો આ જન્મ દરિદ્રી હોય ને જેમ પરિણમન ફરી જાય, ભવન ફરી જાય આખું, યથાર્થતામાં તો બહુ મોટો ફરક છે. એ યથાર્થ છે, એ તો લેવું છે આની અંદર, એ તો ચર્ચા કરવી છે. કઈ વિધિ કરવું, શું લક્ષણ છે, કેવી રીતે છે, કઈ પરિસ્થિતિમાં છે, આ તો પૂર્વ પરિસ્થિતિની વાત ચાલે છે કે આ પૂર્વની ભૂમિકા છે, પછી નિર્ણય કરવાની વાત છે. બુદ્ધિ પહોંચાડવાની વાત નથી ખાલી કઈ. સમ્યક દર્શન પહેલાની આ વાત છે, એમ નીચે લખેલું છે, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે આ સમ્યક દર્શન પહેલાની વાત છે એમ લખ્યું છે. નહીતર તો કોઈ એમ લઈ જાય કે આ બધી પુરુષાર્થની વાત છે, તો સમ્યક દર્શન થયા પછી પુરુષાર્થ થાય, તો સમ્યક દર્શન પહેલા ને ક્યાં તમે લઈ આવ્યા, એટલે એ આધાર લીધો છે. આમાં એ આધાર ખેંચો છે, પણ આગળ ના ક્યાંક ખેંચેલો છે. સમ્યક દર્શન નો આ ઉપાય છે એમ કરીને બધી વાત સંકલના બધ છે, એ તો ખ્યાલમાં છે ને. જ્ઞાનની સૂક્ષ્મતા થતી નથી, ઉલટાનું તેનું જ્ઞાન વધારે સ્થૂળતા ક્રમશઃ ધારણ કરે છે. તેમ તે વખતે એટલી સ્થૂળતા ન થાય, ક્રમશઃ આગળ જતા વધારે સ્થૂળ થતું જાય છે. અને સાથે સાથે જ્ઞાનની શુષ્કતા આત્મરુચિના અભાવને લીધે આદિ પ્રકાર પણ ઉપજે છે, અને એનું જ્ઞાનમાં શુષ્કતા પણ આવ્યા વિના રહેશે નહીં. કેમ કે જિજ્ઞાસા અને ભાવના સાથે રહે છે, જિજ્ઞાસા મટી એટલે ભાવના પણ ઘટી, ભાવના ઘટી એટલે શુષ્કતા આવ્યા વિના રહે નહીં. શુષ્કતા ન આવે એટલા માટે ભાવના એક અમોઘ સાધન છે. એક વખત એવો પ્રસંગ બન્યો હતો, કોઈ વૃદ્ધ માજી પૂજી બેનશ્રી પાસે આવ્યા હશે દર્શન કરવા. એમણે એવી વાત કરી પોતાની અંગત કે હવે તો અવસ્થા બહુ થઈ ગઈ છે, પૂરું વંચાતું નથી, કોશિશ કરું છું વંચાય એટલે, સાંભળવામાં પણ હવે બહુ ઓછું સાંભળાય છે, યાદદાસ્ત પણ ઘટતી જાય છે, અને કામ તો હજી કર્યું નથી, હજી કાંઈ આત્માનું કામ તો કર્યું નથી, શું કરવું. આમ જરા ખેદખીન થઈને વાત કરતા હતા કે જ્ઞાનના જે સાધન સ્મૃતિ શ્રવણ કરવા માટે, કર્ણેન્દ્રિય જોવા માટે, ચક્ષુ ઇન્દ્રિય વાંચન કરવા માટે, આ બધા સાધન મોડા પડતા જાય છે, બાહ્ય સાધન, અને કામ કર્યું નથી, કરવું શું. અને સ્મૃતિ ઓછી હોય એને તો એ નહીં, સ્મૃતિ વધારે હોય તો યાદ કરી કરીને વાંચેલું પણ ફરી ફરીને લક્ષમાં લઈએ, શું કરવું. બેનશ્રીને એટલું કહ્યું, જુઓ તમે તો ભાવનાવાળા છો ને, જો કે ભાવનાવાળા હતા એટલે તો એવી રીતે વાત કરતા હતા, નહીતર તો એવી વાત કરે ક્યાંથી. તમે તો ભાવનાવાળા છો જ, કે ભાવના વધારવી બસ, કે શું ભાવના વધારવી, અને ભાવના વધારવા માટે ન તો પુસ્તક વંચાવવાની જરૂર છે, ન તો સાંભળવાની જરૂર છે, ન તો સ્મૃતિની જરૂર છે. ભાવના તો અંદરથી વધે છે, બસ ભાવના કામ કરે છે. અને ઓલું તો વાંચે સાંભળીને શુષ્ક થતો જાય, જ્ઞાન શુષ્ક થઈ જાય. આ ભાવનાવાળાને જ્ઞાન શુષ્ક ન થાય. ભાવના છે એ પરિણમનને રસ વસ્તુ રાખે છે, આ વિષય પૂરતો. એટલે ભાવનાનો વિષય એમના વક્તવ્યમાં પણ પૂજ્ય બહેનશ્રીના બહેનોની અંદર જે વાંચન કરતા હશે ત્યારે તે વચનામૃત જોતા એમ લાગે છે, આપણે તો સાંભળવાનો કોઈ મોકો નહોતો, તક નહોતી, એ ભાવનાનો વિષય ઘણો સારો થયેલો છે. ત્યાં સુધી લીધું કે ભાવના નહીં ફરે, ભાવનાનું ફળ આવ્યા વિના નહીં રહીએ. 14 બ્રહ્માંડ ફરશે તો એ ભાવનાનું ફળ આવ્યા વિના નહીં રહીએ, ત્યાં સુધીની વાત લીધી છે એમને. એટલું ભાવના ઉપર એમનું વજન હતું. અને એ સ્પષ્ટ થયું રૂબરૂ ચર્ચામાં તો કે કુદરત બંધાયેલી છે એની સાથે. નહીં ફર 14 બ્રહ્માંડની વાત શેના ઉપરથી લીધી છે એમ કે કુદરત બંધાયેલી છે એની સાથે. આપણે નથી કહેતા કોઈ એવી વાત બને ત્યારે કે કુદરત ફાટા બાદ છે, જો આવું ધાર્યું નહોતું નથી એમ નથી કહેતા. એ શુભાશુભની આરે જ્યારે કુદરત બંધાયેલી છે તો આ તો ચૈતન્યની ભાવના છે, જબરદસ્ત વિષય છે. કુદરત બંધાયેલી છે આની સાથે, ભાવના જીવની ન ફળે એ કદી બને નહીં. બસ ભાવના તો ગમે એ કરી શકે છે, કોઈ સાધનની એમાં જરૂર નથી. અંતરથી ભાવના ઉઠવી જોઈએ. વાત પૂરી થઈ ગઈ.
Thank you.